गाथा 118। शिष्यने उद्बोधन करती गुरु तरफथी आ छेली गाथा, तो लिंक जोईए। 21 गाथाओमां परंग उपाउदेवे श्री गुरुमुखे मोक्षमार्गनुं तात्विक स्वरूप, ते मार्ग प्राप्तिनो संपूर्ण क्रम अने रहस्यपूर्ण कळशरूप 3 गाथाओ प्रकाशी। हवे आ गाथामां एटले के 118 45 શરૂ થયેલો ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદ પૂર્ણ કરે છે। ગાથા 45 શરૂ થયેલો, શિષ્યને ઉદ્બોધન કરતી આ છેલ્લી ગાથામાં શ્રી ગુરુ કહે છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાય। નિશ્ચય એટલે કે નિર્ધાર અથવા તો નિષ્કર્ષ, સર્વે એટલે બધા જ્ઞાનીઓનો, જ્ઞાની એટલે આત્મજ્ઞાની, આવી અત્ર સમાય, અત્ર એટલે આત્મસિદ્ધિ, જેમાં સમાય છે એટલે આવી જાય છે, ધરી મૌનતા એટલે મૌન ધારણ કરી, આમ કહી ગુરુ મૌન ધારણ કરે છે અને શું કરે છે, સહજ સમાધિમાય, સહજ એટલે એકદમ સહેલાઈથી સમાધિમાં સરી પડે છે। સંક્ષિપ્ત જોઈએ, જે વાત સર્વ જ્ઞાનીઓએ સ્વીકારેલ છે તેનું નિરૂપણ અહીં કર્યું છે। પહેલી લાઇનમાં મોક્ષ માર્ગના લગતા બધા જ મહત્વના પાસા સદગુરુએ સમજાવી દીધા છે। 97 તમે સ્ટાર્ટ કરો તો 97 આશીર્વાદ, 98 કર્મભાવ શું છે, મોક્ષભાવ શું છે, 99 બંધનું કારણ અને એની છેદક દશા શું છે, 100 રાગ દ્વેષ અજ્ઞાનનું છૂટવું, 101 આત્મા સચૈતન્યમય પ્રાપ્ત થવું, 102 અનંત પ્રકારના કર્મમાં મુખ્ય કર્મ મૌનીય છે એની વાત આવી, 103 બે પ્રકારના મૌનીય છે અને એના નાશના અચૂક ઉપાય, 104 કર્મબંધ ક્રોધાદિ થાય છે એનો ઉપાય શું છે, ક્ષમાદિ, એમ એક પ્રેક્ટિકલ સ્વરૂપ પ્રયોગાત્મક અપ્રોચ સમજાયો આપણને, 105 મત દર્શન આગ્રહ છોડી દે તો શું થાય, જન્મતેના અલ્પ, 106 આજે 6 છે એની સર્વાંગતા, ષટ પદની સર્વાંગતા એ મોક્ષ છે, 107 જાતિવેશનો ભેદ ન રાખવો એની વાત આવી, 108-113 મોક્ષમાંનું ક્રમસર નિરૂપણ, 114 કેટલા સમયમાં પ્રાપ્ત થાય, સ્વપ્ન હોય પણ જાગ્રત થતા નાશ થાય એટલે તત્ક્ષણમાં થાય છે, 115-116-117 કળશ ગાથા, ધર્મનો મર્મ, પોતાનું સ્વરૂપ શું છે, કેવું છે, એ 5 અને 5 એમ ટોટલ 10 ગુણ વડે એ સમજાયું। તો બધા જ મોક્ષ માર્ગના પાસા અહીં આવી ગયા છે, હવે કાંઈ જ બાકી નથી। મારા વડે જે કાંઈ કહેવાનું હતું એ 97 લઈને 117 બધું જ કહી દીધું, પણ સાથે શું કહે છે, બધા જ જ્ઞાનીઓએ ભૂત વર્તમાન અને ભવિષ્યના જે સ્વીકારેલું હોય, તેઓએ જે માન્ય કરેલું હોય, એ એક પણ વાક્ય મેં મારું કીધું નથી, મારા જે કંઈ પણ અહીંયા જે વાક્ય છે એ જ્ઞાનીના વચનથી વિરુદ્ધ નથી। સર્વે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર, અત્ર એટલે ક્યાં, આત્મસિદ્ધિમાં સમાય છે। અને લોકોને લાગે કે પરમ ગોપાવદેવે કંઈક નવો ધર્મ કીધો, એટલે અહીંયા કીધું કે ના, પરમ ગોપાવદેવે કંઈ પણ એડ કે સબટ્રેક્ટ અર્થાત કંઈ પણ વધારો કે ઘટાડો કર્યા વિના જ્ઞાનીઓના હૃદયમાં જે રહેલું છે તે જ અહીં કીધું છે। એટલે સર્વ જ્ઞાનીઓનો જે બોધ હોય એનો જે સાર હોય એ આત્મસિદ્ધિમાં સમાવી દીધો છે। અને આપણે જોઈએ છીએ સાહેબજી કેવી રીતે તત્વાર સૂત્રમાં આમ કીધું છે, જય વિરાયમાં આમ કીધું છે, આ જ વાત અહીં આવે છે, એમ ગુરુદેવ વારંવાર એમના જે વિવેચનની અંદર આપણને સમજાવતા હોય છે। તો મોક્ષ માર્ગ શું છે, એક જ, એક હોય 3 કાળમાં પરમારત્નો પણ, સર્વ જ્ઞાની આત્મજ્ઞાની હોવાથી સર્વ જ્ઞાનીનો મત એક જ છે મોક્ષ માર્ગ વિશે, કીધું છે ને, સર્વ જ્ઞાનીનો એક મત અને એક અજ્ઞાનીના 1000 મત, પણ કેમ સર્વજ્ઞાનીનો મત એક જ આવે છે? કારણ કે તેઓએ અનુભવ કર્યું છે. પણ થોડુંક જુદું જુદું લાગે ને બધામાં. એટલે સાહેબજીએ બહુ સરસ કીધું, અનુભૂતિ એક છે, અભિવ્યક્તિ જુદી જુદી થાય. એટલે એક સુંદર સાંજનું વર્ણન કરવાનું કોકને કહે તો કોક શું કરશે? કોક કવિતા રચશે, કોક શું કરશે એ એનું ચિત્ર દોરશે, કોક વાયોલિન વગાડશે, અને કોક મૌન થઈ જશે અને ધ્યાનમાં સરી પડશે. તો કે અનુભૂતિ એક છે, અભિવ્યક્તિ જુદી જુદી છે. એમ આ બધા જ્ઞાનીઓના વચનોનો, બોધનો સાર અહીં આત્મસિદ્ધિમાં સમાય છે. જો બધા જ્ઞાનીઓનો આપણે શાસ્ત્રનો અભ્યાસ કરીએ ને તો ખ્યાલ આવે કે એનો સાર અહીં. તો પરમપદે શું કર્યું છે? હી હેઝ ગિવન અ યુનિવર્સલ મેસેજ, અર્થાત વિશ્વ સંદેશ આપ્યો છે, જે ભૂત, વર્તમાન અને ભવિષ્યના સર્વજ્ઞાની સંમત કરે છે અને સ્વીકારે છે. અને એના માટે એટલે શું શબ્દ યુઝ કર્યો? વિશ્વ સંદેશ આપ્યો છે. અનંત જ્ઞાનીઓ જે મોક્ષે પામ્યા છે એ આ માર્ગથી જ પામ્યા છે. ભલે જુદા જુદા સમયમાં ગયા હોય મોક્ષે, કોઈ પૂર્વે ગયા હોય, કોઈ વર્તમાનમાં ગયા, ભલે જુદા જુદા ક્ષેત્રમાંથી ગયા હોય કે જુદા કાળમાં ગયા હોય, પણ જુદી જુદી સાધના પદ્ધતિ વડે ગયા હોય, પણ મોક્ષ માર્ગ એક જ છે. પરમપદે કહી શક્યા હોત ને, નિશ્ચય સર્વે જ્ઞાની શું કામ, એમ કીધું કે આ હું કહું છું, આ મેં કહ્યું છે, અને આ કેવું સુંદર અને કેટલું અદ્ભુત છે એમ પણ કહી શક્યા હોત. પણ પરમગોપાલદેવે શું કહ્યું કે સર્વજ્ઞાનીએ જે કીધું છે એ વાત કોઈ સંપ્રદાય નહીં, કોઈ ઇઝમ નહીં. ઇઝમ એટલે જૈનિઝમ, સિખિઝમ, એવું નહીં, કોઈ ઇઝમ નથી, કોઈ સાથે નહીં, પણ સર્વજ્ઞાની કીધા, અર્થાત આત્મજ્ઞાની. સાધુ, સંન્યાસી કે પૂજારી નહીં કીધા. કેમ? કારણ કે એ બધાના અલગ અલગ મત હોઈ શકે. હા, એ લોકો માન્ય કરે પણ ખરા અને ન પણ કરે કે આ બધી નિશ્ચયની વાતો છે, અમે નહીં સમજીએ એમ પણ કહે. અહીંયા કોની વાત કરી છે? સર્વ જ્ઞાની હોય જે અનુભવ કર્યો છે એ જ વાત અહીં કીધી છે. અને પછી શ્રી ગુરુ શું કરે છે? મૌન ધારણ કરી સહજ સમાધિમાં જાય છે. વચનની પ્રવૃત્તિનો અંત આવે છે. અને કેવું? સહજતાથી, સહજતાથી એટલે એકદમ ઓટોમેટિકલી, આપોઆપ, સહેલાઈથી આત્મસ્વરૂપમાં સરી પડે છે. રાહ પણ નથી જોતા કે શિષ્ય થેન્ક યુ કહે. આ જ બતાવે છે કેવા નિસ્વાર્થી છે સદગુરુ. પણ આ ગુરુ મૌન થયા છે, પણ શિષ્ય મૌન નથી થયો. કારણ કે શિષ્ય હવે શું કરશે? હવે અનુભૂતિ કરી અને એનો આનંદ અભિવ્યક્ત કરશે અને ઉપકાર વેદન વ્યક્ત કરશે, થેન્ક્સ ગિવિંગ, આભાર માનશે. તો જ્ઞાનીઓ પ્રાય કેવા હોય? મોટા ભાગે ઊંડી ધ્યાન દશામાં ડૂબેલા હોય, વિચાર વાણીથી પર હોય છે, કારણ કે સ્વનો આનંદ ભોગવતા હોય છે, નિર્વિકલ્પ દશામાં હોય છે પ્રાય. પણ જ્યારે વિચાર જાગે, વિકલ્પ જાગે, ત્યારે શું કરે? તો કે ધર્મનો બોધ આપે, ધર્મની પ્રભાવના કરે. એટલે વિચાર જાગે તો શું કરે? કે શિષ્યની યોગ્યતા જોઈ સદગુરુ શું કરે છે? કરુણાવશ સંક્ષેપમાં મોક્ષ માર્ગ સમજાવ્યો. એ આપણે જોઈ રહ્યા છે. શિષ્યની મૂંઝવણ દૂર કરે છે, એની દ્રઢ પ્રતીતિ કરે છે અને સ્વરૂપમાં સ્થિર કરે છે, મોક્ષ માર્ગ ઉપર ચલાવે છે શિષ્યને. અને હવે શું થયું કે શિષ્યની કલ્યાણનું જે પ્રયોજન હતું એ હવે પૂરું થયું. એટલે સદગુરુ શું કરે છે? વચન ગુપ્તિમાં જાય છે. જો કેવું પેશન ગુરુનું, વચનનો પ્રયોગ જ્યારે કરો ત્યારે પણ જુશો, અને વચનથી પર થઈ નિર્વિકલ્પ જાય છે એમાં પણ જુશો. કેમ? કારણ કે કલ્યાણ કરવાનું જે હેતુ હતો, જે પ્રયોજન હતું શિષ્યનું, એ પૂરું થયું. એટલે વચન ગુપ્તિ લઈ અંતર્મુખ થઈ અને શું થાય છે? સહજ રૂપે આ ગુરુની દશા છે. કેટલા સહજતાથી સ્વરૂપમાં લીન થઈ જાય છે. જે કહેવાનું હતું એ કહી દીધું. હવે શું બોલવું? હવે જે કાર્ય કરવાનું છે એ શિષ્યએ, બધી ચાવીઓ આપી દીધી. એટલે હવે શું કરે છે સદગુરુ? મૌન ધારણ કરી એફર્ટલેસલી ઓટોમેટિકલી વિધાઉટ ડિપેન્ડન્સી, અર્થાત પ્રયત્ન શૂન્ય, આપોઆપ કોઈ પણ આધાર વિના સહજાનંદમાં શું થાય છે? લીન થઈ જાય છે. તો આનું ગાન કરીએ આપણે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય.